વિચાર કરો, અદભુત સ્વરૂપ હશે એ મહારાજનું. મુખારવિંદ આ મલક મલક મુક્તોને આગળ થતું હશે, એની અદભુત નમણી નાશિકા, અદભુત કેરીના ફાળ જેવી પ્રભુની આંખો, અને ચડતું ઉપડતું ભાર, જલીબીના ગોચળા જેવા સુંદર મહારાજના કાન, પાકેલા ઘીલોડા જેવા મારાના ઓષ્ઠ, શું અદભુત એ મહારાજની મૂર્તિ, જેનું વર્ણન કોઈની તાકાત નથી કરી શકે. મહારાજ કે એવો હું છું, દુર્લભ દેવને રે મારો કોઈનો પામે પાર. મહારાજ મારાના શબ્દ તમે જુઓ, મારો કોઈનો પામે પાર, કોઈનો પામે પાર મારે શરૂઆતથી કર્યું. મહારાજ કે આ દુનિયામાં લોકો દેવતાની બહુ મહત્તા કહે છે અને દેવમાં લથબથિયા રાખે છે, અને એમ માને છે કે રખે એનું આડોળું થઈ જાય, મને અપરાધ થઈ જાય, ઢીકડું પૂછડું ઘણું બધું માને છે. મહારાજ કે તમે વિચારો વિચારો, એ દેવતાઓ જેને દુનિયા બહુ મોટા કહે છે, અરે સ્વામી વાતમ લખ્યું 33 કરોડ દેવતાઓ આ પુરુષોત્તમ નારાયણના દર્શન કરવા માટે જાય છે, એના દર્શન નથી થતા, દર્શન કરવા માટે આજીજી કરી અને નમસ્કાર કરી કરીને માથાના મુગટના મણી ઘસાય જાય તો પણ આ પુરુષોત્તમ નારાયણની ઝાંખી નથી થતી, એમ ઝાંખી નથી થતી, દેવતાઓ નથી થતી એથી ઉપર બહુ બ્રહ્માદિકને નિત થતી, એથી ઉપર વિરાટને નિત થતી, એથી ઉપર પ્રધાન પુરુષને નિત થતી, અને એથી ઉપર મહાપુરુષને ઝાંખી છે. માયા સુધી કોઈને ઝાંખી નથી અને મહાલૌકિક સુખને તેના મુક્ત ભોગવે છે. મહારાજ કે દુર્લભ દેવને રે મારો કોઈ ન પામે પાર, બીજા શબ્દની વિશેષતા. મહારાજ કે મહાપુરુષથી ઉપર મારી પ્રાપ્તિ છે, ચોક્કસ છે, મહાપુરુષને છે, મારા મુક્તને છે અને અક્ષરાદિકને છે, પરંતુ તેમ છતાંય મહાપુરુષ કોઈ પણ મુક્ત કે અક્ષર પણ મારા પારને પામવા તો સમર્થ નથી, કોઈ પણ નહીં, એમ કોઈ પણ નહીં એટલે બધા આત્માથી લઈને અક્ષર સુધી મારા પારને પામવા માટે કોઈ સામર્થ્યમાન નથી. એવો મહારાજ હું તમને પ્રત્યક્ષ મળ્યો છું, માટે જોજો રખેને ભૂલ ન રહી જાય, ભગવાન સમજવા ભૂલ ન રહી જાય. બહુ અદભુત અદભુત મહારાજ એક એક શબ્દ સમજાવી રહ્યા છે. આગળના શબ્દને આપણે આવતીકાલે સમજશું. ત્યારે બધા અધર્મ સર્ગો ઉત્ખનનસ્ય કર્તા ધર્માન્વયસ્ય અધિક પુષ્ટિ કર્તા સપ્રિયતા મે ખિલ પાપ હર્તા હરે સ્વ ભક્તે સહ દુઃખ. બોલો સ્વામિનારાયણ ભગવાન, હરે કૃષ્ણ મહારાજ, શ્રી ઘનશ્યામ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, શ્રી નર નારાયણ દેવ, શ્રી રાધારમણ દેવની. વાલા ભક્તો, આપણે શિબિરની અંદર કીર્તન વિવચન જે સમજીએ છીએ, જેમાં બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન, મહારાજનો હૃદયગત અભિપ્રાય, મહારાજને સ્વયંના મનમાં એમ થયું કે કદાચ હું બતાવી શકું એવું કોઈ નહીં બતાવી શકે, એટલા માટે પ્રેમાનંદ સ્વામીને નિમિત્ત બનાવી મહારાજે સ્વયં 2 પદ રચ્યા છે, જે પદમાં આપણે 5 કડી સમજી ચૂક્યા હતા. મહારાજ પોતાના ધામનું અદ્ભુત રીતે વર્ણન કરતા હતા, મારું ધામ દિવ્ય છે, અતિશય પ્રકાશમાન છે, મહાલૌકિક છે, વગેરે વગેરે વાત આપણે સમજ્યા હતા. હવે મહારાજ 6ઠી કડીમાં શું કહેવા માંગે છે એને સમજીએ.
જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન,
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 હે સહુને વશ કરું રે સૌને વશ કરું રે, સૌનો પ્રેરક હું ભગવાન,
સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન,
હે સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન,
સૌને વશ કરું
સાંભળો નર નારી હરિજન
બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન
હે સાંભળો નર નારી હરિજન
સાંભળો નર નારી
આવ્યો તામ થકી ભરી દે
હું તો તમ કારણે
સંપ્રદાયની અંદર જે કીર્તનોનું અજોડ સ્થાન છે, કીર્તનો તો હજારો છે પરંતુ આની વાત જુદી છે. કારણ કે મુક્ત ગમે તેટલી સ્થિતિ પામેલા હોય તેમ છતાંય પણ ભગવાનને સમજવામાં એની એક લિમિટ છે, અક્ષરની લિમિટ છે. તો અક્ષરે ભગવાનને સમ્યક ન સમજી શકે, એનો એન્ડ આવે. એટલે તમામ કીર્તનો સંતોના રચેલા છે, એટલે મહારાજની મહત્તાની ક્યાં લિમિટ હશે. જ્યારે આ બે પદ સ્વયં ભગવાન સ્વામિનારાયણ રચ્યા છે એટલે અનલિમિટ આ વાત છે. મહારાજ કેવા શબ્દ કહેજો, મહારાજ કે આ બ્રહ્માંડમાં ની અનંત કરોડો બ્રહ્માંડમાં તમને કોઈ પણ જગ્યાએ ગમે તેટલી સામર્થ્ય દેખાતી હોય તો એટલું યાદ રાખજો, જીવીશ વર્તણો રે માયા કાળ પુરુષ પ્રધાન, સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન. એ બધી જ જગ્યાએ મારી જ સામર્થ્ય છે, મારા સિવાય કોઈની સામર્થ્ય નહીં. શબ્દ બહુ મહત્વનો છે. પછી કોઈ દેવમાં દેખાય તોય ભલે, કોઈ દેવીમાં દેખાય તોય ભલે, કોઈ અવતારમાં દેખાય તોય ભલે, કોઈ મુક્તમાં દેખાય તોય ભલે, ગમે ત્યાં સામર્થ્ય દેખાતી હોય પણ મહારાજ કે એ બધી જ સામર્થ્ય મારી જ હશે. જીવ ઈશ્વર માયા કાળ પુરુષ પ્રધાન, મહારાજ કે એને પણ ખૂબ જ સામર્થ્ય આપું છે. અરે એની સામર્થ્યનું વર્ણન ન કરી શકે, વેદ વિરાટનું વર્ણન કરતા કરતા થાકી ગયા, વેદ વિરાટનું વર્ણન કરતા થાકી ગયા ને એમ બોલી ગયા, ન ઇતિ ન ઇતિ ન ઇતિ, વિરાટ માટે ન ઇતિ ન ઇતિ ન ઇતિ. આટલી ગજબની એને હું સામર્થ્ય આપું, અરે પ્રધાન પુરુષની ગજબની સામર્થ્ય આપું, એક એક પ્રધાન પુરુષ અનંત કરોડો બ્રહ્માંડ ઉત્પન્ન કરી શકે એટલી સામર્થ્ય પ્રધાન પુરુષને આપું, મહાપુરુષને તો એથી ની અધિક સામર્થ્ય, કોટાન કોટી પ્રધાન પુરુષને ઉત્પન્ન કરી શકે એટલી મહાપુરુષને સામર્થ્ય આપું, મુક્તમાં તો એના કરતા અનંત ગણી સામર્થ્ય આપું. કેવા મહાપુરુષ, કદાચ કોટાન કોટી ભેગા થઈ જાય ને તોય પણ મુક્તની અંદર એની તમામ સામર્થ્ય માઈ જાય. અક્ષરની આનાથી મોટી સામર્થ્ય આપું, તમામ મુક્તની સામર્થ્ય અક્ષરના એક રોમની અંદર સમાઈ જાય. આ બધું આપ્યા પછી મને પછી ચિંતા નથી, નહી તો અમુકને સામર્થ્ય આપ્યા પછી જરાક જાળવવું પડે, નહીં તો એની છાતી પર બેસી જાય પાછો. જેણે સામર્થ્ય આપ્યું એની છાતી પર બે, પેલો દ્રષ્ટાંત નથી, કુરકુરી અને સાવજ બનાવી દીધું ઋષિએ, તે બધાનું માંસ ખાધા પછી મનોમાં એમથી બધાનું ખાધું ઋષિ નથી ખાધું, એને જ ખાવા તૈયાર. જીવની પ્રકૃતિ છે, પણ મહારાજ કે મને ચિંતા નથી, અક્ષરમાં ગમે એટલી સામર્થ્ય આપું તો ચિંતા નથી, શું કામ? એ બધી સામર્થ્ય આપ્યા પછી હું સ્વયં એટલો સમર્થ છું, એટલો કેપેબલ છું, હું ધારું તો ઘડીના છઠ્ઠા ભાગમાં એની તમામ સામર્થ્યને પાછી ખેંચી આપું. જે વાત મહારાજે લોયાના 13મા વચનામૃતમાં લખી કે અક્ષરને પણ એક લેશ માત્ર ગુમાન આવે તો અક્ષરને પણ મારા સ્વરૂપમાં લીન કરી નાખી સ્વરાટ થકા સર્વને ધારવા માટે સમર્થ છું. સૌને વશ કરું રે, સૌનો પ્રેરક હું ભગવાન, બધાને વશ રાખું, મને કોઈ વશ ન રાખે, કે બધાને હું વશ રાખું અને બધાને સામર્થ્ય આપું, બધાની પાસે કાર્ય કરો, બધું મારા વતે જ થાય છે, મારા સિવાય કોઈ કઈ કરવા સમર્થ નથી. ભક્તો એક વાત બહુ યાદ રાખજો, આ મહિમા મહારાજનો છે, આ મહિમા સમજાયની ફળશ્રુતિ શું આવ્યું? ખાલી મોઢે બોલી નાખવાનું એટલે વાત પૂરી થઈ ગઈ? ના, આ મહિમા સમજવાનું ફળ શું? હેતુ ફળ અલગ હોય છે. મારો હેતુ આવો છે કે મારે આ કાર્ય કરવું છે, પછી કોઈ એને પૂછે એવું કાર્ય કરવાની પાછળ તારો મિનિંગ શું હોય, આમ એની તો એમાં તને મળનાર હું છે? આમ મારે મોટી ફેક્ટરી કરવી છે, કે હું કામ કરવી છે, તો કે ફેક્ટરી કરું તો એમાંથી આટલો નફો મળે એમ છે, એમ ભગવાનનો મહિમા સમજ્યાનું ફળ શું? તો ભગવાનની મોટે જ્યારે જીવને સમજાય ને ત્યારે ભગવાનમાં અગાધ પ્રેમ જાગે, પ્રેમ જાગે એ જ એનું ફળ છે. ગમે એવો મોટો કદાચ આંબાનો બગીચો બનાવે પણ એક કેરી ન આવે તો બગીચો શું કામ? એ મહિમાની વાત કરીએ સાંભળીએ અને ભગવાનમાં પ્રેમ ન જાગે તો મહિમા સમજ્યા શા કામનો? ભગવાનમાં પ્રેમ જાગે, ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ નિરોધને પામે, ભગવાનની મૂર્તિમાં લગ્ન લાગે, ભગવાન સિવાય બાકીનું બધું ફીકું લાગે, ત્યારે સમજો કે આપણને મહિમા સમજાણો છે અને જીવમાં ઉતર્યો છે. મારા કે તમામનું કાર્ય હું સ્વયં કરી શકું અને કદાચ એને સોંપું તોય પણ બધી ચાવીઓ મારી પાસે જ, એવું આ જગતનું કોઈ તાળું નથી જેની ચાવી ભગવાન પુરુષોત્તમ નારાયણની પાસે ન હોય, ઉહાઈ હોય ને. મહારાજ કે સૌને વશ કરું રે, બધાને વશ કરું. એટલા માટે મહારાજને પ્રથમના 64મા વચનામૃતમાં પ્રશ્ન કર્યો, મહારાજ આત્મા અક્ષર અને પુરુષોત્તમ નારાયણ આ ત્રણેય તત્વ માયા થકી પર છે, આ ત્રણેય તત્વ માયા થકી પર હોવા છતાંય પણ પાછો ભેદ સ્વામી સેવકના નાતાનો રહે છે, અને આત્મા ને અક્ષર એ બે ભગવાનના શરીર કહેવાય છે, ભગવાન શરીર કહેવાય છે, એવો ભેદ કેમ પડે છે? કારણ કે શરીર અને શરીરમાં વિલક્ષણપણું હોવું જોઈએ, જે મનુષ્યનું શરીર અને શરીર એવો જે આત્મા એમાં વિલક્ષણપણું છે, જુદાપણું છે, દેહ નાશવંત છે, જળ છે, દુઃખરૂપ છે, આત્મા અવિનાશી છે, અમર છે, સુખરૂપ છે, એમાં જેમ આમ ભેદ હોવો જોઈએ, વિલક્ષણ પણ હોવું જોઈએ, એમ ભગવાન અને એનું શરીર એવો આત્મા અને અક્ષર એમાં તો કઈ વિલક્ષણ પણ જણાતું નથી. આત્મા એ સુખરૂપ છે અને અક્ષર એ સુખરૂપ છે અને પરમાત્મા એ સુખરૂપ છે, આત્મા એ અજર અમર છે અને અક્ષર એ અજર અમર છે અને પરમાત્મા એ અજર અમર છે, તો ભેદ ક્યાં પડે છે? કોઈથી ઉત્તર ન થયો. મહારાજે સ્વયં ઉત્તર કર્યો, મહારાજ કે સાંભળો, એ બધા સ્વતંત્ર હાચા, અક્ષર સ્વતંત્ર હાચા, પણ મારી પાસે પરતંત્ર, મારી પાસે પરતંત્ર, સ્વાધીન હાચા પણ મારી પાસે પરાધીન. અક્ષર બધાની અંદર રહી શકે અંતર્યામી સ્વરૂપે, પણ એ અક્ષર ની અંદર હું રહી શકું પણ અક્ષર મારામાં ન રહી શકે. શું મહારાજે જોડે ઉત્તર કર્યો? એટલે મહારાજ કે સૌનો વશ કરું રે, સૌનો પ્રેરક હું ભગવાન. આ બ્રહ્માંડમાં અનેક વિધ લોકો, આની પણ અનંત કરોડો બ્રહ્માંડમાં અનેક વિધ લોકો ઘણા બધા રૂડા રૂડા કાર્યો કરતા હશે, પણ રૂડાકારીની પાછળ પણ પ્રેરણા બળતો પુરુષોત્તમ નારાયણનું જ છે. એક વાત સમજ્યા જેવી, રૂડાકાર્યની પાછળ પ્રેરણા બળ પુરુષોત્તમ નારાયણનું છે, અયોગ્ય કાર્યની પાછળ પ્રેરણા બળ પોતાની આશક્તિનું છે. સમજાય? કારણ કે ભગવાને જીવને કર્મ કરવા માટે સ્વતંત્ર બનાવ્યો છે, પોસાય એવા કર્મ કરે. ભગવાન એમ કે હું પોતે તને સમર્થ બનાવું છું, તને શક્તિ આપું છું, એમાં તું વાવરજે, એમાં તું જો સારું કાર્ય કરવા માટે વાપરીશ ને તો હું મારી એક્સ્ટ્રા શક્તિ તને આપતો જઈશ. બાકી નબળું કામ કરીશ ને તો તારી રીતે કરજે, પછી આપણે બે છેલ્લે હિસાબ સમજી લેવો. અંત સમાવશે ત્યારે. એટલે ભગવાન શુભ કાર્યની અંદર જ પ્રેરક બને છે, અશુભ કાર્યમાં ભગવાન પ્રેરક બનતા નથી. એને આપેલો જે જથ્થો છે શક્તિનો, એમાંથી એને પોહા એમ કરી રાખે. દીકરાને જેમ 5 લાખ રૂપિયા આપી દી, બાપા લે ધંધો કઈ, અને છોકરાને એમ કે તું પોહા એ કરતો મને વાંધો ન, હું તને નહીં પૂછું. એમાં છોકરો નબળો ધંધો કરતો ને તો ન કહે, પણ સારો ધંધો કરતો ને તો હેલ્પ મળે કરો, 5 હાથ લે બીજા 10 લઈ જા. ભગવાન એવું કઈક કરે છે. એટલે શુભ કાર્ય તમામ ભગવાન કે મારી પ્રેરણા વિના કઈ થતા નથી. મહારાજ કે તમને એમ મનમાં થશે આ બ્રહ્માંડમાં જેવું છે, ના ના મહારાજ કે અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પરલય થાય, મારી મરે જીવી ના રે કોઈથી તરુણો ન તોડાય. એક બ્રહ્માંડ નહીં, અનંત કરોડો બ્રહ્માંડમાં સર્વત્ર જગ્યાએ મહારાજ કે મારું કર્યું જ થાય છે. અને બધું ભગવાનનું કર્યું થાય છે ને, એટલે જ ભગવાનને શાસ્ત્રમાં કરતા કહેવામાં આવ્યા છે કે ભગવાન એક જ કરતા છે, ભગવાન સિવાય કોઈ કરતા નથી. અને ભગવાનને કરતા ન સમજે એ તો બહુ મોટો પાપી છે. ભગવાન જ કરતા, જોકે ભક્તજનો ભગવાનને જ કરતા ન સમજે એ નાસ્તિક કહેવાય. પણ તમને કદાચ દુઃખ લાગશે, આપણે જે કઈ સંપૂર્ણ આસ્તિક નથી થયા. સમજે? આપણે સંપૂર્ણ આસ્તિક નથી થયા. ક્યારેક ભગવાન કરતા મનાય છે ને ક્યારેક પોતે કરતા મનાઈ જવાય છે, એટલું નાસ્તિક બને છે. કરતા એક ભગવાન, અને કયા ભગવાન? સર્વથી પર છે, જેના પર કઈ છે જ નહીં એવા પુરુષોત્તમ નારાયણ. એટલે તો મહારાજે પ્રથમના 27માં વચનામૃતમાં કીધું, મહારાજ કે ભજન તો હવ કરે છે પણ સમજણમાં બહુ ફેર છે. ભજન તો હમણાં કેટલા કૂદકા મેર્યા થોડા દાડા પહેલા લોકોએ, ઓછા મેર્યા, ભજન જ હતું. પણ મહારાજ કે સમજણમાં ફેર છે, જેની આજ્ઞાથી સૂર્ય ચંદ્ર ઉદયસ્તપણાને પામે છે, જેની આજ્ઞાથી પાળ વિનાનો સમુદ્ર આ પૃથ્વીને બોળી દેતો નથી, બુંદમાંથી મનુષ્યનું સર્જન થાય છે, વગેરે વગેરે. ઐશ્વર્ય પ્રતાપ જે કાંઈ બને છે એ મને મળ્યા જે પ્રત્યક્ષ ભગવાન પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન એ વતે જ બને છે. પૂર્વે જે કાંઈ બની ગયું એના વતે જ બની ગયું, અને ભવિષ્યમાં જે કાંઈ બનશે એના વતે જ બનશે, વર્તમાન કાળમાં જે બને છે એના વતે જ બને છે, એના સિવાય કોઈ કરતા નથી એમ મનાય ત્યારે મહારાજ કે તમને મારા સ્વરૂપમાં પ્રેમ થાય. એવી હા પડી જાય ત્યારે કદાચ તમારા મનમાં સંકલ્પ થાય, સ્વામી મહારાજ તો પધાર્યા 225 વર્ષ થયા, 225 વર્ષ પહેલા તો મહારાજ પધાર્યા નતા, તો બધું એનું કર્યું કેમ થયું? પણ એ તો આપણે અણસમજણ છે. મોટા શેઠ કોઈ જગ્યાએ ન ગયા હોય, મેનેજરને મોકલ્યા હોય અને કાર્ય થતું હોય ને તો શેઠનું કર્યું થતું કહેવાય, કારણ કે એને એટલો જ પાવર ઓફ એટર્ની એને વીટો પાવર આપ્યો હોય કે જાઓ તમે ત્યાં 4 કરોડ સુધીનું કામ કરો, એમાં મારી પરમિશન નહીં લેવી પડે. એ 4 કરોડ સુધીનું જે કાર્ય કર્યું એ બધું શેઠની સામર્થ્યથી જ થયું એમ સમજવું. એમ પૂર્વે પણ જે ઐશ્વર્ય પ્રતાપ દેખાણા એ પુરુષોત્તમ નારાયણે મોકલેલા હતા, એની સામર્થ્ય વતે થયા. માટે મને મળ્યા જે પુરુષોત્તમ નારાયણ એ વતે જ બને છે એ મનાય ને ત્યારે પૂર્ણ કરતા પણ મનાણો કહેવાય. અગણિત વિશ્વની રે, જેની ગણતરી નથી, આટલા બધા વિશ્વમાં ઉત્પત્તિ થાય તોય ભલે અને પાલન થાય તોય ભલે, અને સંહાર થાય તોય બને. જો કે આમ ઉપલબ્ધ દ્રષ્ટિએ એવું દેખાય કે આ બ્રહ્માંડનું સર્જન બ્રહ્માજી કરે છે, એનું પાલન વિષ્ણુ કરે છે અને એનો સંહાર શંકર કરે છે, એવું દેખાય છે. ચોક્કસ એમ જ છે, ચોક્કસ એમ જ છે. પણ એ પુરુષોત્તમ નારાયણની આજ્ઞાથી કરે છે, એની સામર્થ્ય વતે કરે છે. માટે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ બધું પુરુષોત્તમ નારાયણ વતે જ થાય છે. ભક્તો, તકલીફ એ છે કે આવડા મોટા ભગવાન મળ્યા પછી હજે આપણી અંદરથી રંગ પણ નથી જાતું. આવડા મોટા ભગવાન મળ્યા પછી રંગ પણ નથી જાતું, હજુ હૃદયમાંથી ઓશિયાળા પણ નથી જાતું. કોકની હારી ગાડી જોઈ જાય ને તે તાવ લંઘાઈ જાય. બોલો, અરે ભલા માણસ, તારી આગળની શું કિંમત છે? તું તો અનંત કરોડો બ્રહ્માનો માલિક મહાપુરુષ, એનાથી ને મોટો છો, એમ તો શું છે? એમ તને કેમ એમ થાય છે? કેવો હો, આને કેવી હારી ગાડી એમ, અને કેવો હારો બંગલો. તે ભલા માણસ આ જગતની અંદર માનો કોઈ 20 વર્ષનો હોય અને પોતે શેઠ હોય, કોઈક નોકરના લગ્ન થતા હોય, તે દર નોકરને હરખો શણગાર્યો હોય, તો શેઠના છોકરાએ કંઈ એમ ગ્લાની ન પમે, આ હાની કેટલો શણગાર્યો. તારા થાહે તીધી ખબર પડશે, તું તો અબજો નો માલિક, તારા થાહે તીધી કેવા થાહે આમ? હવે તો તારીને તું પાડ લઈને લગ્ન કરે, એમાં તને એમ કેમ થાય છે કે એના જ ગીત ગાય છે? આજે એનો સમય એના જ ગાય ને. એક દાડો તારો આખી દુનિયાની અનંત કરોડો બ્રહ્માંડ ગુણ ગાશે, જે દાડે પુરુષોત્તમ નારાયણની સાથે તારા લગ્ન થશે. અને તારો સંબંધ તો થઈ ગયો છે, એક દાડો લગ્ન થાય, એ વાતની હા નથી પડતી, એટલે જીવમાં ઓશિયાળા પણ રહે છે, એટલે થોડું ગ્લાની જેવું રહે છે, આમ ઉદાસ જેવો રહે, કોકનું ભાળે એટલે આમ ઢીલો પોચો થઈ જાય. મહારાજ પોતે કહે છે, આપણા શબ્દો નથી મહારાજ, કે અનંત કરોડો બ્રહ્માંડની ઉત્પત્તિ થાય તો એ હું કરું છું, એનું પાલન કરું તો હું કરું છું, અને એનો સંહાર કરી નાખું તો હું જ કરું છું. મારી મરી જીવીને અરે કોઈથી તરુણું ન તોડાય. મહારાજ કે કોઈની તાકાત નથી કે મારી મરજી ન હોય ને તો એક પાંદડાને બે ભાગ કરી આપે. અરે મોઢામાં કોળિયો હાથમાં લીધેલો પોગે નહીં, જો પુરુષોત્તમ નારાયણની મરજી ન હોય તો એમને ઠીઠો રે, એમને હાથમાં રહી જાય. ભગવાન ધારે તો જ થાય, ભગવાનની કર્યા સિવાય કાંઈ ન થાય, કોઈથી કશું ન થાય. પણ આગલી વાત યાદ રાખજો, ભગવાન જીવાત્માને અમુક સામર્થ્ય આપી દે, શક્તિ આપી દે છે, એ શક્તિ પ્રમાણે કરે તો ભગવાન એમાં માથું નથી મારતા, પણ એને શુભ કાર્ય કરવાનો જ્યારે સંકલ્પ થાય ને ત્યારે પુરુષોત્તમ નારાયણ વિના કોઈ દી ન થાય. નહીંતર શું થાય ખબર? વર્તમાન કાળમાં એવા કહેનારા હોય જે બન્યું ભગવાનની મરજીથી જ બન્યું હોય ને, ના ને મરજી ન લેવાય તો ખાટકીવાળા બધા ભગવાનની મરજી થાલતા છે. હે, જગતમાં વેશ્યાવાળા આલે તો ભગવાનની મરજી થાલતા છે. એ જીવ પોતાને આશક્ત બની ઇન્દ્રને આધીન બનીને કાર્ય કરે છે, પણ જેટલું અન્યનું હિત થાય, જીવનું હિત થાય, પોતાના આત્માનું હિત થાય, એવું જેટલું જેટલું કાર્ય થાય એ બધું પરમાત્મા વતે થાય છે.